તારીખ 2/11/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 590 અને 591 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 229
જીવ મુક્તિ કો ચાહતા હૈ લેકિન ઉસકે અભિપ્રાય મેં કરતાપણા બડા હો તો મુક્તિ કૈસે હો જીવ મુક્તિને ગમે એટલો ઈચ્છતો હોય દ્રવ્યલિંગી કઈ મુક્તિ નથી ઈચ્છતા એવું થોડું છે પરંતુ અભિપ્રાયમાં કરતાપણું છે એને મુક્તિ કેવી રીતે થવાની હતી હવે જો ખરેખર મુક્તિની ઈચ્છા કે ભાવના કે ધ્યેય હોય પૂર્ણ શુદ્ધિ મુક્તિ એટલે પૂર્ણ શુદ્ધિ છે અને આ પહેલું ધ્યેય છે કોઈ પણ મુમુક્ષુનું પ્રવેશ કાળ તો દ્રવ્યલિંગી તો મુક્તિ ને ઈચ્છે ન ઈચ્છે તો એને તો એટલો કશાય મંદ ન થાય નવમી ગ્રેવિક સુધીનો પણ ખરી ઈચ્છા ખરી ભાવના સાચું ધ્યેય એને કહેવાય કે વર્તમાન પરિણમન ધ્યેયને અનુસરતું છે કે નહીં એનો ખ્યાલ રહે તો એની કાળજી રહે તો એની દરકાર રહે તો એક માણસને પૈસા કમાવા માટે વેપાર ધંધો દુકાન માંડે છે તો એ વેપારના દરેક કાર્યમાં હું કમાઈશ એ વાતનો એ વાતથી બેદરકાર રહે છે કે કમાઈશ કે ખોઈશ જે કમાવાનું પ્રયોજન છે એમાં બેદરકાર હોય તો ખોટો હોય તો એને ખબર ન પડે નુકસાનીનો વેપાર કરતો હોય તો કેમ કે એ તો જોતો નથી કે હું કમાઉં છું કે નથી કમાતો હું તો વેપાર કરું મારે તો વેપાર કરવાનો મારે તો વેપાર કરવાનો એમ ન ચાલે એક એક ટ્રાન્ઝેક્શનમાં હું શું કમાઉં છું એની કાળજી એને હોવી જોઈએ આ એટલા માટે અવલોકન શરૂ થઈ જાય છે એ ટ્રાન્ઝેક્શન ને જોવાની વાત છે શું જે ધ્યેય મુક્તિનું છે તો એમાં આત્મહિત સમાયેલું છે આત્માનું સુખ સમાયેલું છે તો હિત અહિત ને જોવે નહીં પરિણામ નો વેપાર કરે એ કઈ જાતનો વેપાર માટે નિજ હિતની વિચારણા ને શું વિચારણા કહી છે જે આત્મસિદ્ધિમાં વાત થઈ હતી કે જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન આત્મજ્ઞાનને અને સુવિચારણાને કાર્ય કારણ સંબંધ લીધો છે એમણે અને પછી આત્મજ્ઞાનને મુક્તિ સાથે કાર્ય કારણ સંબંધ લીધો કે જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ નિર્વાણ એટલે મુક્તિ તો આમ જોઈએ સ્વયં તો સુવિચારણાને મુક્તિને પરંપરા એ કાર્ય કારણ સંબંધ છે કારણ પરંપરા ઉપક્રમથી શું એ સુવિચારણા શું છે કાળજી વાળો હોય છે મારી મારા જે પરિણામો ચાલે છે વિચારો ચાલે છે એમાં મારું હિત થાય છે તો મારું હિત થાય છે એનો મને ખ્યાલ છે કે એમાં હું બેખ્યાલ બેદરકાર છું એટલે દ્રવ્યલિંગી ભલે મુક્તિ માટે એને દીક્ષા લીધી છે તો પણ એને એ જ વખતના રાગનું કર્તૃત્વ છે એમાં અહિત થઈ રહ્યું છે મિથ્યાત્મને અજ્ઞાન સધાય છે એને જોતો નથી એની એને ખબર નથી એ તો મંદ રાગને જ હું કરું છું જે રાગ મંદ થયો તેને હું કરું છું એ કર્તૃત્વમાં મુક્તિથી વિરુદ્ધ બંધને સાધે છે પરિણામમાં કરતા પણ પડ્યું રહે મુક્ત મારે મોક્ષ જોઈએ મારે મોક્ષ જોઈએ તો બધા આસ્તિક્ય દર્શનોને મોક્ષ જોઈએ છે પણ મારી મોક્ષ માટેની ચાલ વિધિ સાચી છે કે ખોટી એને હું તપાસું નહીં ચેક કરું નહીં અને મારે મોક્ષ જોઈએ છે કેમ કામ આવે એમ કાંઈ ત્યાગ કરે મોક્ષ થતો નથી એમ કઈ શાસ્ત્ર માં તે મોક્ષ થતો નથી. પછી ત્રિકાળી નો જે નિર્ણય છે, મેં પૂર્ણ હું, એસા નિશ્ચય હોને પર કરતા પણ નહીં રહેતા. કેમ કે પૂર્ણ ને શું કરવાનું છે? જે સ્વરૂપ થી હું પૂર્ણ છું, તો પર્યાય ની શુદ્ધિ કરવાનો વિષય પણ નથી રહેતો. આપોઆપ શુદ્ધિ થતી જ્ઞાન માં જણાય ખરી, પણ કરવી એ વાત નથી રહેતી. કરતું તો ખલાસ થાય છે. સહજ સ્વભાવ, અકર્તા સ્વભાવ એ પૂર્ણ સ્વભાવ હોવાથી એ સ્વભાવમાં હું પણ આવતા પૂર્ણ તે હું, ત્યાં કરતું તો ખલાસ થાય છે. કરતું તો નથી રહેતું. શું હું પૂર્ણ છું, પછી મારે કરવાનું શું રહે છે? જે થઈ રહી છે પર્યાય ઓટોમેટિક ઉત્પાદવી, જે સ્વભાવ વસ્તુનું સ્વરૂપને કારણે થઈ રહી છે, એ શુદ્ધ થતી જણાય છે જ્ઞાનમાં. કરવાનો પ્રશ્ન નથી રહેતો. રાગને કરવાનો તો પ્રશ્ન નથી, પણ પર્યાયની શુદ્ધિ થઈ રહી છે એને કરવાનો ક્યાં પ્રશ્ન છે? આખો અભિપ્રાય બદલાઈ જાય છે. તો અભિપ્રાય તો વાત લીધી છે કે અભિપ્રાયમાં કરતા પણ હું છે ત્યાં સુધી મુક્તિથી વિરુદ્ધ જાય છે. અને પર્યાયનું એક સમયના પર્યાયનું જ્યાં કર્તૃત્વ ગયું એટલે એ મુક્ત છે. મુક્તિ ભલે ભવિષ્યમાં થવાની હોય, પણ અત્યારે જ મુક્ત છે ખરેખર. કેમ કે એને પ્રતિબંધ નથી, કર્તૃત્વનો બંધન નથી, એને કર્તવ્યનું બંધન નથી. આ કરવું જોઈએ એ બંધન નથી. એ તો જે શુદ્ધ કરવું એ અશુદ્ધ કરવું એમાં આવ્યા વગર રહે જ નહીં. ઉલટી જ લાઈન જ છે, લાઈન જ ઉલટી છે, લાઈન જ ઊંધી થઈ ગઈ. તો એનો અભિપ્રાય જ ખોટો છે. પર્યાય ના કરતું તો એનો અભિપ્રાય જ વિરુદ્ધ અભિપ્રાય છે. આખી દિશા બદલાઈ જાય છે ઉલટી દિશાથી. બસ પછી તો એ તો એની વણઝાર છે. બીજી વાત તો એમાં કઈ પછી કઈ વિચારવાનું રહેતું નથી. મૂળ માંથી જ કાપવાની વાત છે. જે ફેરફાર કરવાનો છે એ તો મૂળ માંથી કરવાનો છે. સ્વભાવ સાવધાન સ્વરૂપ હૈ, પર્યાય મેં સાવધાની હોને પર સ્વભાવ પકડને મેં નહીં આતા. પર્યાય ને જોવી છે પણ પર્યાય ની સાવધાની નથી જોવી. આ જે ભેદરેખા છે અહીંયા છે, દેખાય માટે એની સાવધાની નથી, જણાય માટે એની સાવધાની નથી. સ્વભાવ જ સ્વભાવમાં સ્વભાવની સાવધાની થવી એ જ સ્વભાવ છે. સ્વરૂપની સાવધાની થવી તે સ્વભાવ છે. પર્યાયની સાવધાની થવી તે વસ્તુનો સ્વભાવ નથી. એ વસ્તુનો સ્વભાવ નથી. એટલે પર્યાયની ઉપેક્ષા થવી જોઈએ. સ્વભાવની સાવધાની સ્વરૂપની સાવધાની આડે, સ્વરૂપ સાવધાની વશાત પર્યાયની ઉપેક્ષા થવી. જે કાળે જે થાય છે એનું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મારા સ્વરૂપની સાવધાનીમાં મારું સ્વરૂપ સાબુત છે, પરિપૂર્ણ હોવાથી સાબુત છે, મારે ચિંતા કોની? એક સુગાનીજીના પત્રમાં આવે છે ને કે જબ દ્રષ્ટિ અનંત પિંડ અનંત શાંતિ કે પિંડ કે સાથ પડી હૈ ફિર ચિંતા કહે કે પછી મને દુઃખ થશે, મને અશાંતિ થશે એની ચિંતા ક્યાં છે? અનંત 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 બે હદ બે સુમાર શાંતિ ભરી છે, પ્રદેશે પ્રદેશે. એના ઉપર જેની દ્રષ્ટિ પડી છે એને કોની ફિકર ને કોની ચિંતા? કાંઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પર્યાયની ચિંતા એ દુષ્ટ ચિંતા છે, દુષ્ચિંતા જેને કહેવાય, દુષ્ટ ચિંતા છે. કેમ કે સ્વભાવની સાવધાની છૂટી જાય છે, એમાં સ્વરૂપની સાવધાની નથી રહેતી. આખી વિપરીત લાઈન થઈ જાય અને મૂળમાં પર્યાય દ્રષ્ટિ જ છોડાવવી છે. ગમે તે વાત કરીને પણ પર્યાય દ્રષ્ટિ જ છોડાવે છે. કે એ જુદા સ્ટેજની વાત છે. જે જીવ વિચાર કરે છે અને પરલક્ષી જ્ઞાનમાં બધો વિચાર કરે છે, ઠેઠ દ્રવ્યાનુયોગના, દ્રવ્ય દ્રષ્ટિના અને આત્મજ્ઞાનના બધા પડખાના વિચારો થઈ શકે છે પરલક્ષી જ્ઞાનમાં. પણ જે દિશા ફેરવતો નથી જ્ઞાનની, એને એમ કહે છે કે તું હજી તારા ભાવ તો જો પહેલા, પછી ભાવમાંથી સ્વભાવ તો જો, ત્યાં સુધી લઈ જવો છે. ક્યાં લઈ જવો છે? ભાવ જોતા ભાવમાંથી સ્વભાવ ઉપર લઈ જવો છે. ભાવમાં રોકવો નથી એને, પણ ભાવમાં સ્વભાવ હોવાથી પરિચય વગર સ્વભાવની ઓળખાણ થતી નથી. આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું, આ શ્રીમદજીનું વચનામૃત છે. શું? આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું, અથવા કોઈને ઓળખવા માટે એનો પરિચય સાધવો પડે. પરિચય વગર કોઈની ઓળખાણ થાય નહીં. આના માટે બીજો કોઈ ઉપાય નથી, કોઈ માર્ગ નથી, કોઈ ઈલાજ નથી, કોઈ રસ્તો નથી. આત્માને ઓળખવા માટે આત્માના પરિચય ક્યાંથી થતો? કે આત્મામાં ને આત્મામાં બે ભાવ ચાલે છે, એક સ્વભાવ અને એક અન્ય ભાવ. રાગાદી વિભાવો છે તે અન્ય ભાવ છે અને જ્ઞાન તે જ્ઞાનમાં સ્વભાવ છે, જ્ઞાનમાં સ્વભાવ છે. હવે જ્ઞાનના બહિરંગનો પરિચય છે, જ્ઞેયાકાર જ્ઞાનનો પરિચય છે, તો ત્યાંથી સ્વભાવ નથી પકડાતો. એટલે પરિચય થતા એ જ્ઞાન સામાન્યમાં આવે છે કે જ્ઞાન તો નિર્લેપ્રિય છે. અને જ્ઞેયાકારો થતા જ્ઞાન તો જ્ઞાન ન પણ જ રહે છે. જ્ઞાન સામાન્યમાં તો કાંઈ વિકૃતિ આવતી જ નથી, ક્યાંય લેપાતો નથી, સ્વયં જ ઉપજે છે અને સદાય ઉપજે છે, પોતાના જ સામર્થ્ય ઉત્પન્ન થાય છે. નિજ રસ્તે જ ફેલાવશે એનો તો, નિજ રસ્તે ફેલાવશે. એ બધા ફેક્ટર એમાં પોતાના અનુભવથી પકડાય છે. અવલોકન એટલે શું? અનુભવથી પકડાય છે. અને એ અનુભવ જ્ઞાન તે સાચું જ્ઞાન છે. એટલે ત્યાંથી સ્વભાવનો પત્તો લાગે છે. એટલે આમ શું છે કે ભગવાન છે અંદરમાં, અંતરંગ તત્વ લીધું ને, એને અંતરંગ તત્વ લીધું 37માં આપણે ચાલોમાં. તો ભગવાન છે પણ ભોંયરામાં છે. ક્યાં છે? બીજી બેન્સરીની ભાષા લઈએ તો ભગવાન છે ખરા અંદરમાં, પણ ભોંયરામાં ભગવાન છે. તો કે ભોંયરામાં છે તો શું કરવું? તો કે ભોંયરામાં ઉતરવું. બાર ઉભો ઉભો મારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાનના દર્શન કરવા છે નહીં થાય, ત્યારે ભોંયરામાં ઉતરવું. અહીંયા આવલું પણ અંદર ઉતારવાની વાત છે, ભોંયરામાં લઈ જવાની વાત છે. શું? એટલે એ પ્રોસેસ છે, ચેનલ છે. કોઈ પણ કામ તો એને એની ચેનલ થ્રુ થાય છે ને. દુર્ગાનીજી આટલી વાત થાપી, પણ જ્યાં ચેનલની વાત આવે છે ત્યાં એ પર્યાયની વિધિમાં આવે છે. અવ્યક્ત છે ને સ્વભાવ નથી દેખાતો, સ્વભાવ નથી દેખાતો. આ જ્ઞાનની પર્યાય કોના ઉપર ઊભી છે એમ ત્યાંથી પકડાવે છે. 125 લ્યો, 125 છે એ ચેનલની વાત છે. કે વર્તમાન જ્ઞાન વેદન ખ્યાલમાં આતા હૈ, વૈસે ત્રિકાલી સત ખ્યાલમાં ક્યો નહીં આતા? ત્રિકાલી નથી પકડાતો. ઉઘાડ મેં તો યુક્તિ આદિ સે આતા હૈ, લેકિન એટલે આ યુક્તિથી સમજી શકીએ છીએ કે ત્રિકાળી આવો છે, ત્રિકાળી ધ્રુવ આવો છે. શું? પણ અંદરથી જે ખ્યાલમાં આવવો જોઈએ, જેને ગ્રહણ અસ્તિત્વ ગ્રહણ કહે છે, એમ કેમ ખ્યાલમાં નથી આવતો? તો કે જો ઉઘાડ જ્ઞાન ને ઉઘાડ ન્યાય સે ખ્યાલમાં આતા હૈ, વો ખ્યાલ વાળી જ્ઞાન પર્યાય, ન્યાય વાળી જ્ઞાન પર્યાય કિસ આધાર પર ખડી હૈ? એટલે ગુરુદેવ એમ સ્થાપતા હતા ચેનલના વિષયમાં કે અનિત્ય ઉપરથી નિત્ય ઉપર ચાલ્યા જવું. અનિત્ય જ નિત્યને દર્શાવે છે, અનિત્ય દ્વારા જ નિત્ય દેખાય છે, સીધું નથી દેખાતું એમ કે, કેમ કે જોનાર અનિત્ય છે ને, માટે જે દેખે છે એ કોણ છે, એ અનિત્ય છે, માટે એને એની મારફત જવું પડે. તો ખ્યાલવાળી ન્યાયવાળી પર્યાય જ્ઞાનની પર્યાય કોના ઉપર ઊભી છે? શું દ્રવ્ય વગર કોઈ અધર પર્યાય લટકે છે? દ્રવ્ય વિનાની કોઈ પર્યાય હોય? પર્યાય ક્યાંય હોય ને દ્રવ્ય ક્યાંય હોય? તો કે નહીં, કોઈ પર્યાય જ્યાંથી પ્રગટે છે, જેમાંથી પ્રગટે છે એ દ્રવ્ય છે, એનો આધાર એ છે. એસે દેખકર આધારવાની શક્તિ મેં થંભ જાના, જેના આધારે એ પર્યાય ઊભી થઈ છે એ હું છું એમ એમાં થંભી જવાની વાત છે. એટલે શું છે, આપણે લક્ષણ લક્ષણનું જે પ્રકરણ લખ્યું છે નિદાન દર્શનમાં, એમાં એ વાત લીધી છે કે લક્ષણ ઉપરથી યથાર્થ લક્ષ્ય થયું, એનું લક્ષણ એ છે કે એની ખાતરી એ છે, સાબિતી એ છે કે લક્ષણ ગૌણ થઈને લક્ષ્ય મુખ્ય થઈ જાય. કેમ કે લક્ષણ પર્યાયમાં છે, ચિહ્ન છે એ પર્યાયમાં છે, ચિહ્ન છે અંશમાં છે, અંશ ગૌણ થઈને અંશે મુખ્ય થઈ જાય તો લક્ષ થયું છે એ પાકું, નહીં તો લક્ષણ ઉપરથી લક્ષ, લક્ષણ વગર લક્ષ્ય થાય નહીં, અને લક્ષણ ઉપર વજન રહીએ તો લક્ષ્ય હાથમાં આવે નહીં, તો એ લક્ષ થાય નહીં. લક્ષણ વગેરે લક્ષ્ય નહીં, અને લક્ષણની મુખ્યતા રહે તો પણ લક્ષ્ય નહીં. જ્ઞાન લક્ષણ વિના ત્રિકાળી જ્ઞાન સ્વભાવ લક્ષ્યમાં આવે નહીં ત્રણકાળમાં. શું, અને એ જ્ઞાન લક્ષણ જે પર્યાયમાં છે એની મુખ્યતા રહે તો ત્રિકાળીનું લક્ષ્ય સ્વભાવનું લક્ષ્ય થાય નહીં જ્ઞાન સ્વભાવ. આમ છે, આવી વાત થોડી સહેજ અટપટી છે, એટલે લોકોને ત્યાં સુધી પહોંચવામાં તકલીફ પડે છે. પણ પ્રયોજન ઉપર જેનું બરાબર પકડ છે એને બધું થોડું સીધે સીધું ઉતરી જાય છે, સીધું સમજાય છે અને સીધું જ ઉતરી જાય છે બધું. ઉલટ પલટ સત્તા રાખે, સુની ને કભી, આ બધું નટ નાગર કી બાજી, આનંદ ગંજીનું પદ છે, આ બધું નટ નાગર કી બાજી, ઉલટ પુલટ ધ્રુવ સત્તા રાખે, એટલે ઉત્પાદ જે થાય છતાં ધ્રુવ સત્તા રાખે, યા હમ સુની ને કભી, એવી વાત ક્યાંય સાંભળી નથી ભગવાન, તમારા શાસન સિવાય આ વાત ક્યાંય મેં સાંભળી નથી. ઉલટી પુલટી લાગે પણ આમ ધ્રુવ સત્તા રાખે. ક્યાં જાણે બામણ કાજી, આ બધું નટ નાગર કી બાજી. મુસલમાન ને આમાં સમજણ પડે એવું નથી, અને બ્રાહ્મણ ને સમજણ પડે એવું નથી, આ જૈન સિવાય વાત નથી કે એમ કેવું છે, નથી મુસલમાન ના શાસ્ત્રોમાં કુરાનમાં કે નથી વેદાંતમાં બ્રાહ્મણ ના શાસ્ત્રોમાં, આ જૈન શાસ્ત્રોમાં વાત છે એમ કેવું છે. કાજી એટલે મુસલમાન. એમાં શું છે કે જ્યારે વિધિનો વિષય ચાલે છે અને વિધિનો વિષય એ પર્યાયનું ડિવિઝન હોવાથી, જો પંદર ગાથા તો ત્યાં નાયકની વાત નથી લીધી, કાંઈ ત્રિકાળીની વાત ક્યાંય નથી લેતા, અને જે દ્રષ્ટિનો વિષય સામાન્ય છે એના આશ્રયની વાત આવે ત્યારે પર્યાયનો એટલો જોરથી નિષેધ કરે, એટલો જોરથી નિષેધ કરે કે જાણે પર્યાય તો પર દ્રવ પર ભાવને એ છે, એમાં કાંઈ નહીં, એ છોડ વાત એને. હવે આ બેને કોરિલેટ કરવા કે કોઓર્ડિનેટ કરવા, આ ખૂબી છે, બીજું કાંઈ ખૂબી નથી આમાં, જે ખૂબી છે આ જગ્યાએ. તો એકાંત ન થાય કે ભૂલો ન પડે ક્યાંય જઈ, એટલે એની એક વ્યવસ્થા, સુવ્યવસ્થિત એની વિચારણા હોવી જોઈએ, સુવ્યવસ્થિત એની લાઈન દોરી હોવી જોઈએ, શું કાર્ય પદ્ધતિની, કે જેથી એનો એપ્રોચ બરાબર થાય, ક્યાંય વાંધો ન આવે. જેમ એન્જિનિયરિંગ હોય છે એમાં શું હોય છે કે ગાડીને તમે ઇગ્નિશન કી આપો એટલે બધા એને ફટાફટ ગાડી બરાબર ચાલે, કેમ કે બધું સુનિયોજિત છે એકદમ, એનું જે યોજના છે આખી ગાડીની, ભલે 5000 પાર્ટ એની અંદર ગાડી બરાબર ચાલે, એને સ્પીડ માટેની પૂરી શક્તિ પણ છે અને એને જરૂર પડે ત્યાં એને બ્રેક ને બધું પણ બધી વ્યવસ્થા એની અંદર છે. શું એકલી જો તમે સ્પીડ આપો તો એક્સિડન્ટ થાય, કેમ કે સ્પીડને કંટ્રોલ પણ કરવી પડે. એમ આની અંદર પણ એ બધો વિષય છે, કેમ કે મોક્ષ માર્ગમાં ક્રમ પડે છે એટલે એનું એડજસ્ટમેન્ટ છે, આચરણનું હંમેશા એડજસ્ટમેન્ટ થયું છે. ઉપયોગ છદ્મસ્થ અવસ્થામાં બહાર જાય છે, અનિવાર્યપણે બહાર જાય છે. તો એ બહાર છે ત્યાંથી ખેંચાઈને અંદર આવે એની કોઈ યોજના હોવી જોઈએ. શું ભલે બહાર જાય પણ એ ખેંચાઈને અંદર આવે એવી યોજના હોવી જોઈએ. શું એટલે શ્રીમદજી એક જગ્યાએ કહે છે કે જ્ઞાનીએ ભલે શાસ્ત્રમાં માર્ગ કયો છે, શું પણ એમની જે પારમાર્થિક યોજના છે એ એમના હૃદયમાં રહી છે. શું પરમાર્થ જે એનો મર્મ છે એમના હૃદયમાં રહ્યો છે. શું એટલે એ યોજના ને સમજવા માટે એમણે જેટલું કાંઈ શાસ્ત્રની અંદર જે કાંઈ નિરૂપણ છે એ યોજનાના સંદર્ભમાં જ છે, કેમ કે અનુભવી પુરુષોના વચનો છે ને તો એ બધી એ કાઢતા આવડવું જોઈએ, ભલે ગમે તે વાત આવે ગમે તે નિરૂપણ આવે, પણ પોતાને જો એ પ્રયોજન છે તો એને ખ્યાલ આવે છે કે આમાંથી પણ આ માટે આ વાત કરી છે, આમાંથી પણ આ માટે જ આ વાત કરી છે, આમાંથી પણ અંદર જ લઈ જાય છે, અહીંથી પણ અંદર લઈ જાય છે, અહીંથી પણ અંદર લઈ જાય છે. મને પાનું તો મારા શ્રીમદજીના પહેલામાં લખેલું છે, મળી જાય. એક વાર આપીશ ઘરેથી મારું ગ્રંથ, જરાક આમાં યાદી નાખી દઈશું રેફરન્સ પાના ને બધી બધું ટાચન કરી નાખી દઈશું આમાં. શર્માગમ ચિંતામણીમાં જેમ નોટ કરી લીધી ને પાછળમાં એવી રીતે મનસુખરામ સૂર્યરામ ના પત્રો છે ને એમાં છે ઘણું કરીને પરમાત્માના ધ્યાવાથી પરમાત્મા થવાય છે લાભ લેવે છે. પાનું 189 8 62 છે. ખીમજી દેવજી ઉપરનો પત્ર છે. જે પવનનો જય કરે છે તે મનનો જય કરે છે, જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. ધ્યાનના પ્રયોગો કરે છે ને, પ્રાણાયામના, જે પવનનો એટલે શ્વાસનો જય કરે છે તે મનનો જય કરે છે, શ્વાસને રોકી રાખી શકે. જેટલી પ્રેક્ટિસ થાય તો ઘણી વાર સુધી રોકી રાખી શકે, અસાધારણ પવનને રોકે છે. એટલે એના ઉપર કંટ્રોલ કર્યો કહેવાય, પવનનો જય કર્યો, શ્વાસોશ્વાસ ઉપર જય કર્યો. જે શ્વાસો પવનનો જય કરે છે તે મનનો જય કરે છે, જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. મન ઉપર કંટ્રોલ કરે એ આત્મલીનતા પામે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે, જો એના ઉપર પાછું પાણી ફેર્યું. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં, નિશ્ચય અર્થની અપૂર્વ યોજના, જો યોજના શબ્દ વાપરો છે, નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. આ પ્રાણાયામથી પત્તો ખાય એવું નથી એમ કે છે. એક વાક્ય નાખી દીધું છે 22મા વર્ષે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની જે અપૂર્વ યોજના છે એ સત્પુરુષના અંતરમાં રહે છે. સત્પુરુષનું અંતર એવું છે, કોઈ પણ જીવને એને સ્વરૂપ નિશ્ચયમાં લઈ આવવા માટે ત્યાં સુધી, પછી તો લાઈન પાતરી પાતરી છે. એકવાર સ્વરૂપ દર્શન થયું પછી પુરુષાર્થ વેદજ્ઞાન ઓટોમેટિક છે. એની જે યોજના છે એ એમના અંતરમાં છે. અહીંયા ઉભો છે એને અહીંથી ઉઠાડવો જોઈએ, આ અહીંયા ઉભો છે એને અહીંથી ઉઠાડવો જોઈએ, આને આની પકડ છે આમ ફેરવવો જોઈએ, અને અભિપ્રાયમાં આ પ્રકારની ભૂલ છે એને આમ છોડાવવો જોઈએ. જનરલ સિદ્ધાંત એમ સ્થાપીએ કે જેને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી હોય એ જ વાસ્તવિક શરૂઆત છે. કેમ કે ત્યાંથી એક ઓટોમેટિક શું શરૂ થયું કે એની જે સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની એ અસાધારણ ઉત્પન્ન થાય. સ્વરૂપની ભાવના, ત્રણ કાળ ત્રણ લોક સૌ બ્રહ્માંડ ફરે તો એની ભાવના ન ફરે એવી ભાવના ઉત્પન્ન થાય. અને પ્રયોજનની દ્રષ્ટિ એવી તીખી ને સૂક્ષ્મ થાય કે ક્યાંય પ્રયોજન ચૂકે નહીં. અને પછી જેટલી વાત એને સમજવી હોય એ પ્રયોગમાં લઈ 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 સમજે, પ્રયોગ પદ્ધતિથી, અનુભવ પદ્ધતિથી. અને જ્યાં સુધી અનુભવાંશે લક્ષ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા છૂટે નહીં, અને જિજ્ઞાસા ન છૂટે ત્યાં સુધી ક્યાંય ચેન પડે નહીં. જે નિર્ધાન દર્શનમાં પહેલું પ્રકરણ લીધું છે એ બધી લાઈન સિદ્ધાંતિક રીતે એમ આવી જાય. પણ એક વિટંબણા શું છે અત્યારે કે એ પૂર્ણતાના લક્ષમાં નથી આવતું. હવે શું કરવું? તો એ ક્યાં ઊભો છે એ તપાસવું પડે, અને પછી એને લાઈન દોરી આપનાર મળે તો વાંધો ન આવે. હવે હવે તમે કહો કે કેવી રીતે સત્પુરુષ વગર પામે? કેમ કે જીવ પોતે ક્યાં ઉભો છે એને ખબર નથી, શરૂઆત કરી નથી. શરૂઆત કેમ કરવી એ ખબર નથી, ખબર હોય તો કરી શકતો નથી. એનું શું કરવું હવે? એક તો ક્યાં ઉભો છે એને ખબર નથી, શરૂઆત કેમ કરવી એ ખબર નથી. કદાચ કોઈ શ્રી ગુરુ મળ્યા કે ભાઈ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે તો એ કરી શકતો નથી, હવે શું કરવું એનો ઉપાય હું છે? એને તો જ્યાં ઉભો છે ત્યાંથી માર્ગદર્શન ન મળ્યું તો શું થાય? માટે સમષ્ટિગત ઉપદેશમાં જે વિષય ન આવે તે જ વ્યક્તિગત વિષયમાં આવે, અને સમષ્ટિગત ઉપદેશમાં એ ઉપદેશ આવતો હોય તો એ વ્યક્તિએ મને શું લાગવું પડે છે એ પોતાને એ દ્રષ્ટિકોણ લાયધો ન હોય, સાયધો ન હોય તો પત્તો લાગે નહીં કોઈ રીતે. સારું સારું લાગે, બધો ઉપદેશ સારો લાગે, પણ તારે કયો ઉપાડવાનો આમાંથી એ પોતે નક્કી ન કરી શકે તો કેવી રીતે કામ થાય? એ વાત સત્પુરુષના શ્રી ગુરુના ખ્યાલમાં આવી જાય છે. એટલો જે લાભ છે એ એટલો છે, અને એ કઈ થોડો ઘણો નથી. નહીતર ભક્ત કે છે ભોલા જેવું છે, ગુરુદેવ જે દ્રષ્ટાંત આપતા કઈક આંધળો એક નગર ફરતો આટા મારે છે, નગર ને દરવાજો એક જ છે, હવે આંધળો છે એટલે હાથ અડાડી 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 ને હાલે છે કે દરવાજો આવે પછી જો એક જ દરવાજો છે, જ્યાં દરવાજો આવે તો એ વખતે ખંજાળે છે ને, હવે હાલ તો ઉભો રહેતો નથી, હાથો જો ઉભો રહીએ તો વાંધો નથી, હા તો હાથ ન લઈએ ક્યારે તો વાંધો નહીં, પણ અનિવાર્યપણે એને હાથ લેવો જ પડે, એને ખંજવાળ આપી કે કઈ કારણ એવું બન્યું તો એ વખતે હાલતા ઉભા રહી જવું પડે, પણ હાલતો ઉભો રહેતો નથી. દ્રષ્ટાંતમાં બહુ મર્મ છે કે જીવને પરિણામની ચાલ છે એ તો કઈ ચાલતો તો બંધ રહેવાનું નથી, ચાલતો બંધ રહેવાની નથી, હવે એને ક્યાં મારો દરવાજા આવે ને ક્યાંથી ઘૂસવું એ જ ખબર નથી પડતી, ગોળ ગોળ ફરે છે, ઉપદેશના ગઢ ફરતો ગોળ ગોળ ફરે છે, પણ એને કયો ઉપદેશ મારે ગ્રહણ કરવો છે, જ્યાં હું ઉભો છું ત્યાંથી મને દરવાજો દાખલ થવાનો ક્યાં છે એ ખબર નથી, અને એ દરવાજો આવે છે ત્યારે એનું લક્ષ બીજે રહ્યો જાય છે અને ચાલતો ઓવરટેક કરી જાય છે, ચાલ બંધ રહેતો નથી પરિણામ. ગુરુદેવ અને એમાં કોઈ જીવને એને ઉપયોગી હોય એવી વાત આવી હોય આગળ પાછળની ચર્ચાથી પોતાને ખ્યાલમાં હોય કે આને આ જગ્યાએ મૂંઝવણ છે અથવા આ જગ્યાએ અટકેલો છે, આ જગ્યાએ એની સૂઝ નથી, અને એ વાતે પોતે જ્યારે ચર્ચામાં કરતા હોય ત્યારે કાં તો એને સંબોધન કરે અને કાં તો એના એને એના ઉપર જોવે કે આનું ધ્યાન છે કે નહીં, બે બે ખ્યાલ કરેલી, કાં તો એને સંબોધન કરે વ્યાખ્યાનમાં કે ચર્ચામાં અને કા એનું એ સાંભળવામાં આ વાત ગ્રહણ કરવામાં એનું ધ્યાન છે કે નહીં, અને એણે આ વાત પોતાના માટે ગ્રહણ કરી લીધી કે નહીં એ જોવે. અને કોઈ વાર એવી વ્યક્તિનું ધ્યાન ન હોય ત્યારે થોડો ઠપકો આપી દેતા, શું કે વાત આવે છે ત્યારે ધ્યાન બીજે હોય છે, ક્યાંથી પત્તો ખાવાનો હતો પછી, એટલે એવો વિષય છે કે જેને શરૂઆત નથી કરી અને છતાં ઉપદેશ સાંભળવા આવે છે, શાસ્ત્ર વાંચે છે, એને પોતાના કામની કઈ વાત છે એ એને સૂઝ નથી, કુદરતી સદગુરુનો યોગ છે ને એ કહે છે તો એ કહે છે ત્યારે પોતાનું લક્ષ્ય નથી રહેતું, હવે શું ઉપાય, પછી કોઈ ઉપાય નથી રહેતો. એટલે એક કલાકની પ્રવચન ચાલતું હોય કે ચર્ચા ચાલતી હોય ત્યારે ક્યાંય ઉપયોગ ઇધર ઉધર નહીં જવો, એક લક્ષ્યથી મારે કામની ચીજ શું આવે છે, હજાર વાત ભલે આવે પણ મારે કામની ચીજ શું આવે છે, ચાતકની જેમ એના ઉપર બેસી જવું જોઈએ ને, એ ક્યારે ટીપું પડે ને ક્યારે પાણીનું ટીપું પડે, ક્યારે પીલું વાદળા ઘણા થયા છે, પાણીનું ટીપું પડતું નથી, પીળું ટીપું પડે તો ઝીલી લેવાનું છે, હેઠું પડવા દેવાનું નથી, પછી વાંધો નથી આવતો, પણ એટલી કાળજી વાળાનું કામ છે, એટલી કાળજી ન હોય વાત તો બધી સારી જ છે ને, બધી સારી જ લાગવાની છે, એથી કઈ વળવાનું નથી, સારું લાગવાથી શું વળે, બહુ બહુ ગંભીર વાત લખી છે કે નિશ્ચય માન નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે, કે શ્વાસનો જય કરતા છતાં કે છે ભલે કોઈ યોગની સાધના કરે સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે, યોગ સાધ્યો હશે શું કામ થશે, સંસાર વૃદ્ધિ થશે, કેમ કે યોગ સાથે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થશે, રિદ્ધિ સિદ્ધિ કે લબ્ધિ આવશે સંસાર વધારશે, બીજું કઈ નહીં કરે, એ શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસારે જ વધારે, શ્વાસ જય કરવો હેલી વાત નથી, આ તો ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંત છે જેમ દ્રવિલિંગીનું આપે એમ, પણ ઘણું કરે પણ સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુખરીએ, શ્વાસ જય કરે એટલે ઘણી મહેનત કરે પણ મૂળ આજ્ઞાથી જ પરાંગ મુખરે, સંસાર જ વધારે છે, શ્વાસનો જય છે ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે, ખરેખર તો શ્વાસનો જય થતા મનોજય થવો જોઈએ, ને મનોજય થાય ત્યાં વાસનાનો જય થાય, કેમ કે વાસના મનમાં રહે છે માટે. અને તેના બે સાધન છે, એક સદગુરુ અને એક બીજો સત્સંગ. તેની બે શ્રેણી છે, એક પરી ઉપાસના અને એક પાત્રતા. પરી ઉપાસના એટલે સેવના, સેવના કરવી, પરિચય કરવો સદપુરુષનો, એના સંગમાં રહેવું, અને એક પોતાની પાત્રતાઓ બીજી છે. બે તેની બે વર્ધમાનતા છે. આ તો 22મા વર્ષે લખે છે, સુવિચારના ગજબની હતી એમની, સુવિચારના ગજબની હતી. અનુભવ પહેલા સુવિચારના હોય છે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. એટલે નિજ જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભવ જ્ઞાન તો પૂજ્ય છે, પણ એની સુવિચારણા પૂજ્ય છે. તો આપણે ત્યાં જે વિવાદ આવેલો છે ને, કે એના 24મા વર્ષ પહેલાનું લખાણ છે એમાં કાંઈ થોડું પુસ્તક આપણે છાપવામાં, ભાઈ એ પૂજ્ય છે, એ ખબર નથી. એનું કારણ પણ પૂજ્ય છે, અને કારણનું કારણ પણ પૂજ્ય છે, ને એ તો એ જન્મથી લઈને આવ્યા છે. એ મુંબઈમાં એક ભાઈ આવ્યા હતા, શ્રીમદજી નાનુયાયી, તમે તો હતા ને, તમને તો તમારી હાજરીમાં આવ્યા. શ્રીમદજીને આપ 24મા વર્ષથી જ્ઞાની સ્થાપો છો, અમે લોકો તો આ જન્મ જ્ઞાની માનીએ છીએ, એવા સરસ લખાણો છે એમના 24 વર્ષ પહેલાના, અમે તો એમને આ જન્મ જ્ઞાની માનીએ છીએ, તો આમાં એમની અસાધના નહીં થાય? પ્રશ્ન શું કહી દો, અસાધના નહીં થાય? પછી 23મા વર્ષનો છેલ્લો કાગળ વંચાયો, સ્તબ્ધ થઈ ગયા. એને અભ્યાસ કર્યો હોય ને આપણા અભ્યાસમાં ફેર તો છે, દર્શન પરિષણ, અજ્ઞાન પરિષણનો જે છે, અજ્ઞાન પરિષણનો કાગળ છે. સકૃતા છે ને એમાં બહુ કઠોર શબ્દ વાપરો છે, 163મો આગ જુઓ તમે, 165 થી 24 વર્ષ શરૂ થાય છે, 163મો આગ છે ઘણો કરીને. પાનું 243, 161મો આંક છે, 163 ની પણ 161મો. દર્શન પરિષો એમ જ વિદાય મળ્યો, દર્શન પરિષો એમ જ વિદાય તે યોગ્ય છે, પણ અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો શું ખોટું હતું? લોકો અમને જ્ઞાની માનીને પરિચય કરે છે, એવો પરિચય ન થયો તો શું ખોટું હતું? હજી તો દર્શન પરિષમાં ઉભા છીએ, હજી ક્યાં જ્ઞાન થયું છે? પણ લોકો તો જ્ઞાની માનવા મીંડ્યા છે, પણ ઉકાળ બહુ હતો, આ તો જ્ઞાની જેવી બધી કરતા હતા. એ તે બનનાર, એમ બનવાનું હશે, કેમ કે એ તો પોતે બીજાને તો રોકી શકતો નથી, તે બનનાર, બનનાર એમ કરીને હળવું નથી લેતા. અરે હે દુષ્ટાત્મા, હવે પોતાને પોતાને કહે છે, અરે હે દુષ્ટાત્મા, પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી અને કર્મ બંધ કર્યા તો હવે તું જ તેના ફળ ભોગવે છે, કે હજી તને જ્ઞાન થતું નથી, તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કરીને જ્ઞાની થા. આવો દર્શન પરિષદ વેદે છે, દર્શન પરિષદની વેદનાને કાગળ ઉપર ઉતારી છે, સ્તબ્ધ થઈ ગયા વાંચ્યા છે. કા શું કેવું છે, હવે કયો ધ્યાન નથી ગયું છે, કઈ વાંધો નહીં, કાઢો 751 કીધું. હવે શું આ ત્રણ સંકેત છે એમાં, આ દર્શન પરિષદ વેદે છે ત્યારે એ બીજા સંકેતમાં છે. તો કે પહેલું સંકેત કીધું એ આ જન્મ છે, શું તો એ દ્રષ્ટિએ તેમને આ જન્મ સમ્યક દ્રષ્ટિ કહેવાય, કહેવાય, પણ એ સંકેત છે નહીં, હું સંકેતનું કારણ છે. સંકેત કહે છે, સંકેત નથી, સંકેતનું કારણ છે. સગાઈ થયું હોય તો એમ કહેવાય કે આ ભાઈની આ વહુ છે, એમ કહેવાય, શું કહેવાય, આ બેન આવ્યા છે ને આ ભાઈની વહુ છે, પણ એ સગાઈ થઈ છે, એની મર્યાદા છે, લગ્ન નથી થયા. શું એમ? સંકેત નું કારણ છે, સંકેત ની સગાઈ છે, સંકેત નથી એની મર્યાદા છે. દરેક દરેક વાતની મર્યાદા સમજવી જોઈએ, કીધું. નહી તો રોડ નું ચોડ વેતરાઈ જાય. મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પરમાર્થ સમ્યક દર્શન પ્રગટ્યા વિના નથી. પણ એનું કારણ છે, એ પૂજ્ય છે, આદરણીય છે, સત્કાર કરવા યોગ્ય છે. કારણ નું કારણ પણ પૂજ્ય છે, આદરણીય છે, સત્કાર કરવા યોગ્ય છે. એ બે હેતુ એમનામાં. માટે અમે સ્થાયી પુરુષે કીધું ત્યાં, એમણે 751 માં લખ્યું છે. અને હું કહું છું એમ નથી કહેતા, એ વિતરાગો એ એમ કહ્યું છે. એ વિતરાગ પુરુષની વાત છે, મારી વાત છે એમ જ નહીં લેતા તમે. તીર્થંકર દેવની વાત ગણીને ચાલજો એમ કે છે. શું નહીત્ર એમને તો પાછા ઉડાડે. પહેલું સંકેત બીજા સંકેત નું કામ છે, પાનું 570 તગડો પૂરો થયા પછી. પહેલું સંકેત બીજા સંકેત નું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેત નું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, તીર્થંકર દેવે માન્ય કર્યા છે. કારણ કે પરંપરા કર્મ કી આ વાત છે. શું? કર્મ બંધકી ભય નિર્જરા, કારણ પરંપરા કર્મ કી. જીનવાણીમાં જે કારણની પરંપરાનો ક્રમ આપ્યો છે એ નિર્જરા, એનું ફળ નિર્જરા છે. આ જીનવાણી કહે છે. જીનવાણીની સ્તુતિમાં આવે છે ને ભક્તજી, તો બહુ અનુભવી પુરુષ છે. સંકિત વિતરાગ પુરુષે માન્યા છે. ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, અને ભક્તિ કરવા યોગ્ય છે. માટે ભક્તિ થાય, પણ છતાં જે જે સ્થિતિ જ્યાં જેમ છે તેમ સમજાય. સત્પુરુષને પરમેશ્વર બુદ્ધિ એ જુએ, પણ પરમેશ્વર બુદ્ધિ હોવા છતાં જ્ઞાન છે કે કેવળ જ્ઞાની નથી. તમારે બધા કેવળ જ્ઞાની સ્થાપી દે છે, એમ ન ચાલે પાછું. હા, એમ ન ચાલે પાછું. પરમેશ્વર બુદ્ધિ કરાય, ગુણસ્થાનમાં પાછું ગુણસ્થાનનું જુદું છે. એમાં ચોથું જ આવે પાછું, એમાં તેરમું ન આવે પાછું, છઠ્ઠું સાતમું ન આવે. શું એટલે એ બધી વાત ની મર્યાદા જે છે તો સમજવી જ જોઈએ. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યનું મંદિર. પુણ્યતા સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. આ નાખ્યું માથકમાં, સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. પાત્રતાનો વિષય ઘણો મહત્વપૂર્ણ છે એ દ્રષ્ટિ. એનું મૂલ્ય ઘણું છે, પાત્રતાનું મૂલ્ય ઘણું છે. 22મા વર્ષે એ બધી વાતો નાખી છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. એવું નિશ્ચયનું ગંભીર વચન દીધું છે. નિશ્ચય સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપને પામવાની યોજના આ સત્પુરુષના અંતરમાં રહી છે. આ બધો ખ્યાલમાં છે, પરિણમન નથી એવું, પણ ખ્યાલ બધો છે. અનુભવી પુરુષ છે ને પહેલેથી, એટલું બધું ખ્યાલમાં છે. કઈ તકલીફ નથી.